நமோ நோய் சௌ ஐயன் தானம் நமோ நோய் சௌ சிதானம் நமோ நோய் சௌ ஆயிரியானம் நமோ நோய் சௌ ஜாயனம் நமோ நோய் சௌ திரிகாலவர்த்தி சாவனம் ஓம்காரம் இந்து சயோக்தம் நித்யம் ஜாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்ய ஓம்காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் கௌதமோ மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நம சுமரிசாராய சுவானுபூத்தியாச்சாஸ்தி சுவாய் பவாய சர்வாத
નિયમ સાર શાસ્ત્ર છે એના શુદ્ધ ભાવ અધિકારની 50મી ગાથા નિયમ સાર એટલે મોક્ષનો માર્ગ નિયમથી જેનાથી મોક્ષ થાય નિયમથી એટલે ચોક્કસ જે દશા પ્રગટ કરવાથી આત્માને પૂર્ણાનંદની પ્રાપ્તિ અને સંસારનો કિનારો અંત આવે એ સંસાર દાવાનો અનાદિથી અજ્ઞાન અને રાગદ્વેષમાં હળગી રહ્યો છે. શું કહ્યું? ભગવાન આત્મા શુદ્ધ આનંદ અને ચિદાનંદની મૂર્તિ સિદ્ધ સ્વરૂપ આત્માનું છે. અંતર એના ભાન વિના એ અજ્ઞાન ભાવે વિકારની લાગણીઓથી આત્મા સંસાર દાવાનળમાં બળી રહ્યો છે. બરાબર છે અન્વય? આ પુનપાપ બે દાવાનળ છે એમ કે છે. દર્શનની વાત કરી આપ. પૂછું કે ભાઈ કે છે કે ભાઈ આ ગાથા બે ઊંચી બહુ સરસ છે એટલે જે આજ લેવાનું સવારથી વળી સવાર બપોર લેવાશે ચાલતા કેટલું ચાલે. કે છે કે પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા જેના આત્માના અસંખ્ય પ્રદેશમાં અનંત અનંત દીવડા સૂર્ય ઉડી ગયા છે. આત્મા અસંખ્ય પ્રદેશી પોળો કદ કદ એક પોઈન્ટ આ રજકણ જે છેલ્લો આનો ટુકડો હોય એને જેટલામાં મૂકીએ એટલા ભાગને પ્રદેશ પ્ર એક અંશ તેના વસ્તુનો એક ભાગ છે એવો એવો આત્મા અસંખ્ય પ્રદેશે દેહમાં બિરાજમાન અસંખ્ય પ્રદેશ ચૈતન્ય ધામ છે. એવા અસંખ્ય પ્રદેશે અનંત અનંત જ્ઞાન ને આનંદ આદિ ગુણો અંતરમાં પડ્યા છે. જેની ખેતી કરતા અંતરના આનંદના સ્વરૂપના એકાકાર થઈને શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર જે મોક્ષનો માર્ગ પ્રગટ કરીને જેણે આત્મામાં મોક્ષ નામ કેવલ જ્ઞાન અનંત અનંત સૂર્ય પ્રગટ કર્યા ત્રણ કાળ ત્રણ લોક જેના એક સેકન્ડના અસંગ ભાગમાં જણાણા એ ભગવાન મોક્ષનો માર્ગ પરરૂપે એની વાણીમાં છૂટકારો બંધનનો અને આત્માને શાંતિ કેમ થાય એની વાત કરે. એમાં 50મી ગાથા. ભૂત સયલ ભાવાં પરદવં પરસહાવં હિદીયં સગદવં ઉપાદેયં અતરતચં હવે અપા. નીચે હરિગીત છે. પૂર્વોક્ત ભાવો પરદ્રવ્ય પરભાવ તેથી છે આત્મા જ છે આધે અંત તત્વ રૂપ નિજ દ્રવ્યજે. જરી ગાથા આખા મોક્ષ માર્ગની અંદર મર્મની ગાથા છે, જે અનંતકાળમાં એને રૂચિમાં આવ્યું નથી. એવું તત્વ સ્વ શું અને પર શું કે છે કે આ ટીકા આ ગાથા, એ ઉપાધિ એ ને ઉપાધિ એ નામ છોડવા લાયક અને ઉપાધિ નામ અંગીકાર કરવા લાયક ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. એનો ત્યાગ ને ઉપાધિનું ગ્રહણ એમ લેવું. ટૂંકી ભાષા કરી છે, પછી એનો અર્થ લે છે. આ ગાથામાં છોડવા યોગ્ય એ શું અને આદરણીય ઉપાધિ અંગીકાર કરવા લાયક શું એનું આમાં તત્વ કહેલું છે. એની વિશેષતા, જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે, શું કે છે, ભગવાન આત્મા એની દશામાં એની હાલતમાં એની પર્યાય પર્યાય સમય સમય થતી પરિણમનની દશા, એમાં જેટલા પ્રકારો પુણ્યને પાપના વિકલ્પો હો કે વર્તમાન ઉપશમ કોઈ સમ્યક દર્શન આદિની દશા હો કે ક્ષાયક સમ્યક દર્શનની દશા હો કે કેવલ જ્ઞાનની દશા હો, સાધકને તો હોતી નથી પણ જીવની દશામાં એ કેવળ જ્ઞાન કોઈને થયેલું હો, સમજાય છે, તો કે છે કે એ બધા કેવળ જ્ઞાન આદિ ભાવ તારે માટે એ ક્ષોભસમના જ્ઞાન આદિની દશા તારે માટે એ બધા એ છે. ધરમભાઈ, પૂર્વોક્ત ભાવો કયા ને, વિભાવ ગુણ પર્યાયો જે 49મી ગાથામાં વ્યવહાર નયના કથન દ્વારા ઉપાધિપણે જાણવામાં કહેવામાં આવ્યા હતા, જાણવામાં જાણવા જેવા હતા એમ કહેવામાં આવ્યા હતા. આત્માની દશામાં ઉદયના વિકાર પુનપાપનો હો કે એને ઠરીને કંઈક સમ્યક દર્શનાદિની દશા હો કે ચારિત્રની દશા હો કે ક્ષાયક દશા જ્ઞાન સમ્યક દર્શનની હો, એ બધા ભાવ પરંતુ આવ્યા હતા, છે ખરા, અસ્તિ છે, એની દશામાં તે પ્રકારની તે તથા પ્રકાર જેટલો વિકાસ ને વિકાર, વિકાસ અને વિકાર જે તેની દશામાં હતા છે હોય છે, પરંતુ શુદ્ધ નિશ્ચય નહીં ના બળે તેવો એ છે. ભગવાન આત્મા ચૈતન મૂર્તિ એકલી શક્તિનો પિંડ, જેમ મૂરના ઈંડામાં મૂર થવાની તાકાત છે પૂરી, મારા ત્રણ હાથનો આમ લાંબો મૂર ને થાય એ બધી એનામાં તાકાત છે, અંદરમાં ઈંડાના રસમાં, એમ ભગવાન આત્મા એક સેકન્ડના અસંભાગમાં શુદ્ધ ચૈતન્ય રસ આનંદ કંદ ધ્રુવ સ્વભાવ જેને પરમ ભાવ અંતર તત્વ કહેવામાં આવે છે, જેને સ્વદ્રવ્ય સામાન અનંત અનાદિ અનંત શક્તિનું સત્વ એવી દ્રષ્ટિ કરવા માટે, એ નિશ્ચય નયનો આશ્રય કરવા માટે એ બધા પાપના ભાવ તો છોડવા લાયક શ્રદ્ધામાં, પુણ્યના ભાવ પણ છોડવા લાયક શ્રદ્ધામાં, પણ ધર્મની દશા ત્રિકાળને અવલંબે થઈ એ પણ એ કહેવામાં આવે. બહુ આઘું આજું આવ્યું તો ભાઈ ભાનુભાઈ, તમે તો પુણ્યનો પ્રશ્ન કરતા થજો. આ ગાતા થવારી નક્કી કરી જાઓ કે બપોરે આ લેવાની છે. સમજાણું કાંઈ, આત્મવસ્તુ એક સમયમાં પૂરણ ઘન આનંદ કન દ્રવ્ય અનાદિ અનંત સદ્રશ સ્વભાવનું રસખંડ એક વાર તો કહ્યું છું એ ધર્મી એમ રામે છે કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું અપને રસ શું ભર્યો અનાદિ ટેક હું મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મકૂપ હે શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે સમ્યક જ્ઞાની પોતાના આત્માને એક સેકન્ડના અસંગ ભાગમાં ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સિંધુ પડ્યો છે ભગવાન આત્મા પણ આ દરિયો આવો ક્યાં હંતાઈ ગયો માનવ દરિયો અમારે ભગવાન ભાઈ કહેતા ભગવાનજી વકીલ કે આવા આવા વખત 99માં 95માં વ્યાખ્યાનમાં આવે ને કે આ બધો ધોઈને મોળા જેવો જો ક્યાં પણ કહે અરે રે કોઈ દી ખબર ન મળે ચૈતન્યની એના સત્વમાં સામર્થ કેટલું છે એક ખાકર નો ભાઈ ઓલી કે નહીં ઊંચી ખાકર કે એમાં આવડામાં બહુ મીઠાશ બહુ મીઠાશ બહુ મીઠાશ જળ નહીં બહુ મીઠાશ ગાંગડા કરતા એમાં બહુ મીઠાશ એની એને માનતા જે જળના રજકણો ખાકરનો આવો ગાંગડો કેમાં નહીં એની જે કાઢીને રસ કાઢીને કે બહુ મીઠાશ બહુ મીઠાશ પણ કેટલી તારે કેવી છે કે એ મીઠાશનો જાણનાર ભગવાન આત્મા એના અંતર જ્ઞાનમાં બહુ જ મીઠાશ અનંત અમૃત રસ પડ્યો છે સમજાણું કાંઈ પણ પહેલો પરિચય કરે સાંભળે આ તો અપૂર્વ અંતર આત્મતત્વની વાત છે કે અનંત વાર નવમી ગ્રહી કે સ્વર્ગમાં ગયો પણ એક સમય પણ સમ્યક દર્શનની પ્રાપ્તિની રીત એને જાણીને પ્રગટ કરી બધું કર્યું એ તો બહુ આવી ગયું સવારમાં આપણે સમયસારમાં ધનભાઈ પંચ મહાવ્રત પાયા દયાઓ પાવી દાન ક્રિયા તપસાઓ કરી ક્રિયાઓ કાંડ કરી બધા રાગની મંદતા પુન સારા મફતમાં ફોગટમાં ગયા ધોળ ને ધાણી હે એ અજ્ઞાન રૂપી પાડો ચાવી ગયો ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ એનું સત્વ જ આખું અખંડ આનંદનો રસનો કંદ છે પણ એ રાગ ને પુન્યની ઉઠે એ પ્રભુ દેખાતો એ પુન્યના વિકલ્પની પ્રેમની રૂચિના આજમાં એ પ્રેમ લઈ ગયો એ રાગ એટલે અહીં પ્રેમ ચિદાનંદ ત્રિકાળ આનંદ કંદ કોણ છે એમાં તેની રૂચિ રૂપી પ્રેમ એણે કોઈ દી કર્યો નથી અહીં તો આચાર ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા વર્તમાનમાં મહાવિધિ ક્ષેત્રમાં બિરાજમાન તીર્થંકર દેવ છે એમની પાસે આ કુનકુંદાચાર દેવ સંવાદ 49 પહેલે સૈકામાં થયા નાગર દિગંબર મુનિ જંગલમાં આત્મ ધ્યાનના અમૃતના કુંડ ખીલતા હતા ખોલતા ખોલતા નિયમસાર લખાઈ ગયું છે એ પોતે ભગવાન મહાવિધિ ક્ષેત્રમાં સાક્ષાત વર્તમાન તીર્થંકર કેવળ જ્ઞાની બિરાજે છે એમની પાસે ગયા હતા 8 દિવસ ત્યાં રહ્યા હતા 8 દિવસ સાક્ષાત સમવસરણ ઇન્દ્રોની સભા સમજાય છે કાંઈ એ ઇન્દ્રોની સભામાં 8 દિવસ રહ્યા એ ભેગા બેઠ મનુષ્યોની સભામાં ઇન્દ્રોની સભા સર્વજ્ઞની ધ્વનિ 8 દિવસ સાંભળી ભાવલિંગી સંત હતા પણ ભરત ક્ષેત્રના સર્વોત્કૃષ્ટ આચારની પદવી હતી એટલે કેટલું અંદર વિરહ પણ ખટક્યું થયું અરે રે વર્તમાન ભગવાન અમને વિરહ પડ્યા महावीर परमात्मा ने तो 600 वर्ष या साक्षात मनुष्य देहे विराजमान परमात्मा ना अमने आ क्षेत्र में विरोपिया। एवो एक जरीक विकल्प अंदर ध्यान करता करता आयो अने पुनो योग या गया 8 दिन हांभ्यो हांभली ना बनायो समझाणु काय। एम कहे छे सर्वज्ञ परमात्मा त्रिलोकनाथ देवाधिदेव एम कहे छे के आ आत्माना त्रिकाल निश्चय नयना बळे ए वस्तुनो सफा आनंद ने शांत रस एनो आश्रय करवाना जोरे ए पुण्यने पाप तो रुचि छोड़वा जेवी आश्रय छोड़वा जेवो पण जे सम्यक दर्शन ज्ञान ने चारित्र निश्चय मोक्ष मार्ग जे त्रिकाल वस्तुना अवलंबन थी प्रगट थयेली धारा ए निश्चय मोक्ष मार्ग पण अंतरना बळे छोड़वा लाय छे સમજાય છે કે નહીં આમાં રતિભાઈ આમાં સમજાય છે કે નહીં તમારા સટ્ટામાં તો બધી વાતો બહુ કરતા છે ને આ કે છે એ વિભાવ ગુણ પર્યાય હોય એટલે ચારે ભાવ ઉદય ભાવ ઉપસમ ભાવ સૂક્ષ્મ ભાવ અને ક્ષય ભાવ એની આપણે વ્યાખ્યા પહેલી થઈ ગઈ છે પહેલી થઈ ગઈ છે ઉદયના કીધા તને બોલો હું એકવી ઉદયના દયા ગતિ ને લીસા ને બધા એકવી એવા અનંત છે પ્રકાર એ ગતિના ઉદય વિકૃત ભાવ પુનપાપ આદિ અને એનો ઉપશમ થતી દશાની એક શાંતિના રસનું થોડું વેદન થતા આત્માને આશરે સમ્યક દર્શન થાય સમ્યક જ્ઞાન થાય અને સ્વરૂપમાં રમણતાનું ચારિત્ર થાય એ ચારિત્રના પણ સૂક્ષ્મ અને ઉપશમ આદિ ભેદ છે સંકેતના પણ ઉપશમ સૂક્ષ્મ અને ક્ષાયક આદિ ભેદ છે એ બધા ભાવો વિભાવ ગુણ પર્યાય છે આત્માની વિશેષ દશાઓના ભાગ છે એ ત્રિકાળ જ્ઞાનિક મૂર્તિ જે આદરણી કરવા લાયક છે એમાં એ બધા ભેદો એમાં છે નહીં સમજાણું કાંઈ જંગ્યા પ્રકાશનજી યાદ કહેતે દેખો ઓ વ્યવહાર નયના દ્વારા ઉપાધિ જાણવામાં આવે એમ કહેવામાં આવ્યું હતું 49માં સમ્યક દર્શન ક્ષાયક હો ક્ષાયક પણ એ પણ અંતરના સ્વરૂપમાં સ્વભાવનો આશ્રય લેવા માટે એ છે હે નામ પાપ તો હે પુણ્ય તો હે આ પ્રગટેલી પવિત્રતાની દશાના આશ્રય નવી દશા થતી નથી માટી તે પવિત્રતાની દશા ધર્મીને પ્રગટી આ એને પણ અહીંયા હે કહેવામાં આવ્યા એણે મૂળ તત્વને કોઈ દી સાંભળીને ગણ્યું નથી આવે જયારે તત્વકાર એ બધી નીચેની વાતો એ બધી ઊંચી વાતો હે એ બધી કોકને માટે એમ કરીને કાઢી નાખી છે દરકાર કરે નથી આય આચાર કહે છે કે ભાઈ ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂરણ શુદ્ધ ધ્રુવ ચૈતન્યના અવલંબનના કાળે અને એના બળને લઈને એ બધા ભાવો શુદ્ધ નિશ્ચયના બળે એમ ભાષા છે અંતર ચૈતન્ય અખંડાનંદનું ધ્રુવ બિંદુ જેમ દરિયાના મધબિંદુમાંથી પાણી મધમાંથી પાણી પર્યાય કાંઠે ભરતી આવે છે એ મધબિંદુની જેમ ભગવાન અંદરના મધબિંદુમાં પૂર્ણ આનંદ રસ પડ્યો છે એના અંતરનો આશ્રયના બળે એ રાગને દયાદાનને વ્રતનો વિકલ્પને પાપનો અને પવિત્રતાની પ્રગટેલી દશાના પ્રકાર એ બધા હે છે એ લક્ષ છોડવા લાયક છે, એ એનો આશ્રય કરવા લાયક. બહુ વાકરું હરિભાઈ છે કે નહીં એમાં? ન્યાય છે કે નહીં? જે દશા હાલત છે, હાલત જેમ સોનું, સોનામાંથી કે કુંડળ થયું અને કુંડળનો વ્યય થઈને કડું થાય કે કડાનો વ્યય અભાવ થઈને કુંડળ થાય, તો એક વ્યયમાંથી કુંડળ પહેલી દશાનો અભાવ, એમાંથી નવી દશા આવતી? કારણ કે એનો તો અભાવ થઈ ગયો, કડું હતું એને ટીપ્યું અને થઈ ગઈ વીંટી, કે વીંટીને ટીપીને વીંટીનો થઈ ગયો અભાવ ને કડું થયું, તો એ દશાનો અભાવ થયો એમાંથી નવી દશાનો ભાવ આવતો? એમ ભગવાન આત્મા એક સેકન્ડના સંભાગમાં પૂર્ણ જ્ઞાયક મૂર્તિ શુદ્ધ આનંદ પરમાત્મા સ્વરૂપ પોતાનું નિજ પરમાત્મા નિજ કારણ પ્રભુ ત્રિકાળ જેમાંથી કાર્ય દશા પ્રગટે એવા કારણ પરમાત્માનો અંતર પોતાનો નિજ સ્વભાવ એના અવલંબે એ બધા ચારે ભાવો હે છે. સમજાય છે કાંઈ આમાં? સમજાય છે કે નહીં આમાં? જાણ્યા જીવરાજભાઈ સમજાય છે આમાં? આમાં એટલે આ આ ગાથા તો જુઓ હવે હળજી તો એ પહેલું કહીને પછી વાત કરશું. જેને અમૃતના સાગરમાં જવું છે અંદર, ચૈતન્ય અંદરમાં અમૃત અતિન્દ્રિય આનંદના રસથી પરિપૂર્ણ જેનો સ્વભાવ, પરિપૂર્ણ જેનો સ્વભાવ, એકરૂપ જેનો સ્વભાવ, અભેદ જેનો નિરૂપાધિ આત્મા સાથે સ્વભાવ, એવું અંતર્બળના દ્રષ્ટિએ એ વર્તમાન પ્રગટેલા વિકાર કે અવિકારી દશાઓ તેઓ હે છે. કારણ કે તેનું લક્ષને આશ્રય કરવા જેવા નથી. સમજાણું કાંઈ? શા કારણથી એ શા કારણથી છોડવા યોગ? શા કારણથી? કારણ કે તેઓ પર સ્વભાવો છે. એમ આ ગાથા તો માલ માખણની છે એટલી. એ તો સમયસારમાં એ શૈલીની વાત છે, પણ ત્યાં અમુક શૈલીથી વાત કરીને અહીં ખુલ્લું મૂકી દીધું કામ. કારણ કે મોક્ષ માર્ગનો અધિકાર છે ને સાચો મોક્ષ માર્ગ, તો સાચો મોક્ષ માર્ગ એટલે પવિત્રતાની ધારા વહે, એ પવિત્રતાના પિંડના કંદમાંથી આવે છે. ત્રિકાળ પવિત્રતાનો કંદ એવું આત્મદ્રય, એને આશ્રયથી પવિત્રતાની ધારા વહે, એથી એ બધા ચાર દશાઓ હાલત છે. હાલતો વિકારી કે અવિકારી દશાઓ પર્યાયો હાલતો છે, એ પર સ્વભાવો છે. પર સ્વભાવ છે, ત્રિકાળ સ્વભાવની અપેક્ષા પર સ્વભાવ છે. વિકારની એકલાની વાત નથી, આ શુદ્ધ આનંદની પર્યાય પ્રગટ થઈ સમ્યક દ્રષ્ટિને અને શુદ્ધ ચારિત્ર આત્માની રમણતા છઠ્ઠે ગુણસ્થાને હાથમે પ્રગટ થઈ એ આનંદની ધારાને શાંતિની પર્યાય અંતર શાંત. સમજાણું કાંઈ? શ્રીમદમાં નથી આવ્યું વચનામૃત વિતરાગના અને પરમ શાંત રસમો, ઔષધ જે ભવ રોગ નામ કાયર ને પ્રતિકૂળ. કાયર તો કાળજા કંપી ઉઠે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમો, એની પર્યાયમાં શાંત આવે, પણ એનું ત્રિકાળ શાંત રહેશે એ મૂળિયું બધી ધર્મની દશાનું છે. એનો આશ્રય કરતા આત્માને ધર્મદશા પ્રગટ થાય, પણ ધર્મદશા પ્રગટ થયેલી એને આશ્રય નવી ધર્મદશા પ્રગટ ન થાય. માટે તે બધી નિર્મળ અને મલિન દશાના અંશોને પર સ્વભાવ છે એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? પર સ્વભાવ હજી તો અહીં રાડ નાખે જ્યાં પુનભાવને પરભાવ કે ત્યાં રાડ પોકાર. આ ધૂળ તો ક્યાંય રહી ગઈ? શરીર વાણી મનના તો પરમાણુ એના કારણે ના પલટા માર્યા કરે, મોજા ઉઠ્યા કરે એની દશાના, એ તારે કારણે નહીં. પણ તારા કારણના અપરાધથી પુણ્યને પાપના વિકલ્પો ઉઠ્યા, એ વ્રતને દાનને દયાને ભક્તિને પૂજાને એ સંયમને એવા વિકલ્પ જે ઉઠ્યા કે આમ દમન કરું, આ વ્રત કરું, આપ, એ બધી વૃત્તિઓ તો હે છે, પણ હે કરીને અંતરનો આશ્રય લઈને જે ધર્મદશા પ્રગટ થઈ એ પણ હે અને પર સ્વભાવ છે. સમજાણું કાંઈ? એ પર સ્વભાવો છે, પર સ્વભાવો છે, બહુ વાત ભાઈ. અને તેથી જ પરદ્રવ છે. શું કે છે કે આત્માથી જેમાં રજકણો પર વસ્તુ છે, પર વસ્તુ, એમ પુનને પાપના ભાવ આત્મ ત્રિકાળ દ્રવ્યની અપેક્ષા એ પર વસ્તુ છે. એ તો પર વસ્તુ છે, પણ ભગવાન આત્માના નિશ્ચયના આશ્રય પ્રગટ થયેલી ધર્મદશા એને પણ અમે પરદ્રવ કહીએ છીએ. પરદ્રવ કહીએ છીએ કેમ? કે જેમ કે રજકણમાંથી જીવની ધર્મદશા અહીંથી આવતી નથી, એમ પાપના પરિણામમાંથી ધર્મદશા નવી આવતી નથી, એમ પુણ્યમાંથી નવી આવતી નથી, એમ પવિત્રતાની પ્રગટેલી દશામાંથી ધર્મની દશા નવી આવતી, માટે એ અપેક્ષા બધા પરદ્રવ્યમાં કહેવામાં આવે. દ્રવતી દ્રવ્યમ, દ્રવે તેને દ્રવ્ય કહીએ. દ્રવે દ્રવે પાણી હોય છે ને, એ પાણી આમ પ્રવાહ મૂકે, તરંગો છોડે, એમ દ્રવ્ય એને કહીએ. કે દ્રવે તો આત્માની પર્યાય જીન્સ વિકાર છે અને કંઈક ધર્મ પછી પ્રગટેલી દશા એ દ્રવીને પર્યાય છોડે એવું એનામાં ધર્મ નથી. જીવું પડે પણ સાંભળવું તો ખરું ને વા, સાંભળવા મળે નહીં એ કેદી વિચારની હરાણી સડાવે અને કેદી રૂચિ કરીને અંતર્મુખમાં જાય. અહીં તો કે છે ભગવાન એકવાર છેલ્લામાં છેલ્લી આ વાત કે જેને તને આકરું લાગે તો પણ એકવાર તો હાંક. એ પર સ્વભાવો, અરે અરે પર સ્વભાવ ક્ષાયિક સંકિત અંદર શુદ્ધતાની ચારિત્ર અવિકારી દશા, ત્રણ કષાય વિકારના મલિન ભાવ છૂટીને નિર્મળ દશા, આત્માને આશ્રય સંતોને અંતરમાં નિર્મળ ધારા અમૃતની વહે, કે છે કે પર સ્વભાવ છે. કેમ કે એમાંથી નવી દશા આવતી જેમ પ્રાગમાંથી નથી આવતી, નિમિત્તમાંથી નથી આવતી, એમ એમાંથી નથી આવતી, માટે અમે એને પર સ્વભાવ કહીએ. અને પર સ્વભાવ છે તેથી તે પરદ્રવ છે. પાઠમાં પ્રેમ છે ને ભાઈ, પૂત સયળ ભાવા પરદવમ પરભાવમ ઇદી હેયમ. એટલે પેલું એ કાઢ્યું કે પૂવત સયળ ભાવા હેયમ પર સહાવમ પરદવમ ઇતિ. શું કહ્યું કે છે કે ભગવાન અહીં તો ભગવાન કરીને જ બોલાવે છે આત્માને. એ કે ઘરી પામર ને પ્રભુ કરી બોલાવે રે. અરે પામર નથી પ્રભુ, તું તો મોટો પ્રભુ છો. તારી વાતના તારા ગાણાની શું વાતું કરવી, તારી નિર્મળ દશા પ્રગટે એની તો શું વાત, પણ તિકાળી વાતની વસ્તુ ન તો શું કહેવું. એ હું ચિદ ઘન પૂર્ણ આનંદ પ્રભુ, પણ એના ખ્યાલમાં હજી વર્તમાન દશાનું અસ્તિત્વ પણ પ્રતીતમાં ન આવે, ભરોસામાં ન આવે, પ્રગટ એની દશાઓના અંશો રાગ પુણ્ય એ જ્ઞાનનો ગુણમાંથી કંઈક અંશ રૂપે પ્રગટ વ્યક્ત સૂક્ષ્મ વ્યક્ત ખ્યાલમાં જે આવે છે કે આ હું છું, આ પર છે એ અવસ્થા, એનું પણ જ્યાં અસ્તિત્વપણું હૈયાતીપણું ખ્યાલમાં બરાબર ન આવે, એને બધી દશાઓની પાર એકરૂપ ભગવાન છે એ પ્રતીતમાં કઈ રીતે આવે છે. સમજાણું કાંઈ બરાબર કીધું કે નહીં? શું કીધું આ બરાબર? એટલે હા, એનો પહેલો પરિચયનો અભ્યાસ કરવો કે આ શું કહે છે. પણ આ એ ભગવાન એક સમયનો પ્રભુ જેના અંતરરસમાં અનંતી કેવલ જ્ઞાન જ્યોતિઓ પ્રગટે તેની ખાણ, અનંત અનંત આનંદ પ્રગટે તેની ખાણ, એવું ચૈતન વસ્તુ એના સ્વદ્રવ્યની અપેક્ષાએ અને એના ત્રિકાળી નિરૂપાધીર સ્વભાવની અપેક્ષાએ એની વર્તમાન વિકૃત ભાવ અને નિર્વિકારી ધર્મી જીવની દશા થઈ એ દશાને પણ ત્રિકાળ નિરૂપાધી સ્વભાવની અપેક્ષાએ પર સ્વભાવ કયા, ત્રિકાળ દ્રવ્યની અપેક્ષાએ સ્વદ્રવ્યની અપેક્ષાએ એને પરદ્રવ્ય કહ્યું, ત્રિકાળ દ્રવ્યનો ઉપાદેયની અપેક્ષાએ તેને હે કહ્યું. સમજાણું કાંઈ? આવી વાત જ એવી લાગે ને ધનભાઈ, બાતો ઝીણીઓ વાતું છે બાપા, સમજાયું? પણ આ બધું પૂનતી થાય ધર્મ છે એમ નહીં રે. આમાં ભાઈ હમણાં આવ્યા હતા અંદર બાપા, કઈક બસ આમ થાય આમ થાય. રહી ભાઈ સાંભળો તો ખરા ભાઈ, પ્રભુ શું કહીએ વાતો, પણ આખો દી ઓલી વાતો પડે ને કાનમાં જે મળી એમ કે નહીં આમ થાય નહીં આમ થાય આનાથી આમ થાય. ભગવાન ન થાય 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 ને ન થાય તને ખબર પડે. આય તો ભગવાન કુનકુંદાચાર દેવ સર્વજ્ઞથી અનુભવેલું તત્વ એ જગત પાસે જાહેર કરે છે. અરે આત્માઓ, ભગવાન એમ ફરમાવે છે ત્રિલોકનાથના વાણીની ધારામાં એમ આગમમાં આવ્યું છે, એ આગમની રચના અમે અહીંયા નિમસાર રૂપે કરી છે, એમાં એમ કહેવામાં આવ્યું હતું તે કહેવાય છે કે ભગવાન આત્મા. આ બધી વાત લોકોને બહારનું એવું રૂચે ને, બહારની ભક્તિ પરની ભક્તિ નામ બસંગ. ઓહો બાપુ, એ તો પર તરફના લક્ષવાળો ભાગ તો રાગ છે, હોય ભલે, પણ એનાથી ધર્મ થાય ને એને આશરે ધર્મ નવો થાય એ વસ્તુમાં આ વાત સમજાણો. એક તો ભક્તિ હતો રોતો હતો ભાઈ, બાવા જોયા હતા ને આપણને છન્નુમાં નહીં, ગિરનાર ચેડિયા ચારે એક બાવા જે હતા, નહોતા ભાઈ ઉપર નહોતા નહોતા ખબર હે ચેડી એક હતા બાવાજી, ત્યાં આમ નીકળ્યા ને ચાલજો ને, આમ રોવે ભક્તિ હતો. આ હા રે ભગવાનના દર્શન, પણ ભગવાન બહાર ક્યાં છે? ભગવાન તો અહીં સંદર્ભમાં, બહારનો ભગવાન દર્શન દેવો નથી, ભગવાન થઈ ગયા એ ઉપરથી ઉતરે એવા નથી.
સમજાણો, જે પૂર્ણાનંદની પ્રાપ્તિ રૂપી મુક્ત દિશાના પરમાત્મ પદને પામ્યા, એ કઈ હેઠે ઉતરતા, એ કઈ તારી પાસે આવે હું, તારી પાસે તારો પરમાત્મા પડ્યો છે અંદર, અપ્પા સો પરમપ્પા. એક સેકન્ડના સંભાગમાં પરમ સ્વભાવનું સત્વ એકલો ડુંગર ભગવાન, એના આશ્રય લેવા માટે, એના નિશ્ચય નામ સત્યના નય નામ જ્ઞાનના ઉષ્ટ્રિકાળમાં પકડવા જતા, એના બળ વડી આ બધી દશાઓને પર સ્વભાવ કહીને હે કહીએ અને તેને પરદ્રવ કહીએ છે. એક સાય સંકિત પરદ્રવ, એ તો આરતીથી શરૂ કર્યું તમારી, જીવાદી બહી તચમ હેયમ પહેલેથી શરૂ કર્યું હતું, ન્યાય આવ્યું છે. અને પછી પાંચ ગાથા બાકી છે ભાવે, સમજાણું કાય. અરે ખાનું તો એક રાજ ખાલી જેમાં આ માલ પહે, અરે ખાના ખાલી વિના માલ આવે તો નાખવો ક્યાં, જે જાતનો ધંધો ન હોય અને માલ આવીને 50,000 નો માલ આવ્યો ત્યાં નાખવો, પણ માલ શું છે ખાના ન મળે. એક તો ખાનું ખાલી રાજભાઈ નવી કોઈ ચીજ આવે તો એમ અંતરમાં જાણવાના ખાનામાં આ વાતને પ્રવેશ કરવાનો અવકાશ જ ન રાખે, અને એમ નહીં એ આમ નહીં એ આમ થાય. થોડી વાર શાંત થા ભગવાન, થોડી વાર ધીરો થા પ્રભુ, કારણ કે અંતિ મરવા ટાણે બધા શરીરના નાગળા ઢીલા પડ્યા. આમ ત્યાંય તારે ઠરવું તો પડશે, એને જોવા માટે ન જોવા માટે સર, તો એમાં રાગદ્વેષ કરવા માટે ત્યાં. જીભ બીભ ન નીકળે છટ, ત્યાર પછી લોકો એમ કે ને બહુ બોલ્યા, મારે ને ઇન્જેકશન હોવું, આ બધા ડાક્ટરો ભેગા થઈને પછી બહુ હોય તો પછી કહેવું ડાયો માણસ ભાઈ હવે રહેવા ગયો, હવે જોવો. એમ નથી કેતા ખબર છે, હવે જોવો, હવે શાંતિથી જોવો. એટલો અર્થ કે હવે બે કાલના બે ચાર કલાકમાં હમણાં ચડી જશે, હમણાં જોવો. પેલા હમણાં જોવો ત્યારે કરવા, પેલા હું જાણનાર દેખનાર પહેલેથી છું એમ કરીને નક્કી, પહેલેથી જોનાર થઈ જા ને, એમ છેલ્લી સ્થિતિ હોય ને. બોલો વી વરોનો છોકરો મરી ગયો, આમ મરતો હોય બે વરો આમ પરણી કરો, અને પછી બહુ ગોદા માર્યા ઉલા કરે. હમણાં કેવું કહેતો ના, નાનંદભાઈ સેંકડો ઉલા ઇન્જેક્શન આપ્યા, હવે 88 વર્ષની ઉંમર હે, કાઢો માર્યો હતા ભાઈ ઇન્જેક્શન. પછી આમ છેલ્લી સ્થિતિ ડાયો માણસ કે ભાઈ હવે ગોદા મારવા રહેવા દો બહુ, એનો અર્થ કે હવે આશા છે નહીં, આશા નથી ને ક્યાં સુધી, હવે જુઓ, હવે જુઓ ખેલ ખેલાય એને જુઓ. એમ કે છે કે હે આત્મા, એકવાર આ ખેલ ખેલાય છે શરીરની વાણીના મનના પુનપાપના અધિપર્યાયના, આ અંતર્મુખ થઈને એકવાર જોતો ખરો શું થાય છે. તનુભાઈ બધી એક જાતના છે ને બધા ઘણી, એની ઉંમર મોટી થઈ ગઈ, હવે 83 થઈ, તમારે અમુક હોય બધા હવે હળવે હળવે રસ્તો તો લીશે કે નહીં, જે હશે અનાદિનો ધોત. આ શરીર તો મળદું છે, મૃતક કલેવર છે, મૃતક કલેવર છે, આ અમૃત સ્વરૂપ ભગવાન છે. એ આવ્યું 96મી ગાથા, સમયસારમાં 96માં આવ્યું છે. ભગવાન આત્મા અમૃતનો કુંડ એવો અમૃત શરીર છે, અને આ શરીર મૃતક છે, એની સામે ગ્રાંટ ખાય એવું મૃતક શરીર છે. અત્યારે હો ભાઈ જીવ નીકળે ત્યારની વાત નથી, સમયસારની 96મી ગાથા નામ રચંદ્રાચાર અમૃત, એની સામે મૃત. એ તો મૃતક કલેવર, પણ તારા આશ્રયને માટી પુનપાપને વર્તમાન પ્રગટેલી દશા તારા જીવનના સૃજનમાં કામમાં આવે એવી નથી. તારે માટે તો એ આત્માના અંતરના સરોવરમાં પ્રવેશ કરવો હોય,
ના નથી કહેતા ભાઈ, શું દરિયામાંથી નાવે છે ને, મોતીઓ લેવા નહીં જતા હમણાં કઈક બહુ હે. મરજીવા મરજીવા તે માં સુખ માણે, એ દેખનારા તે દાજે જો ને, એ મરજીવા તે માં સુખ પડ્યા અંદર માં એ માં સુખ માણે. ઊંધું નાખીને બોલ્યા મૂતી લઈ આવે બાય, એ તો બહાર ની વાતું છે. સમજાણું કઈ, સમુદ્ર સહેજે ઉલસ્યો ને મોતી તણાણા જાય, એ ભાગવાન કરવાવરે એની મોતી એ મોતિયું ભરાય. પણ સમુદ્ર સહેજે ઉલસ્યો અને સહેજે ઉલસ્યો, સહેજે ઉલસ્યો અને શંખલા તણાણા જાય, ભાગહીન કરવા વરે એની શંખલે મોતિયું મુઠિયું ભરાય. ભગવાન ત્રિલોકનાથ કહે છે કે અંતરના આનંદના મોતિયું વીણવા પેઠો અંદર, એને સહેજે મોતીની ધારા પકડવા, આનંદની ધારા અંદરમાં ગર્યો, એવા જીવને માટે આ પુન્યને પાપને દયાને દાનને વર્તમાન પ્રગટેલી પર્યાયો એને પકડવા જેવી છોડ છોડ છોડ. સમજાણું કઈ, આંખું એવું કઈ કરે છે દરિયામાં, આંખું રાખે જાય ઊંડા, બહુ ઊંડા જાય ને આંખું રાખે, પાણી કરે ને ભૂંગળે ઉપર રાખે, એટલે હવા એને આવે, હવા ભરાય. આમ આંખું એવી હોય ને આમ રાખીને તમે દેખે કઈ છે કે નહીં, પણ ભાઈ વાળો હોય એને મોતિયું દેખાય, ભાઈને મોતી દેખાય, પડ્યા ન દેખાય, ઢગલા ન દેખાય પડ્યા અંદર. એમ ભગવાન આત્મા અમૃત નો કુંડ આનંદ કંડ પડ્યો છે, એ પુણ્યવંત એટલે પવિત્ર દ્રષ્ટિ વાળો અંદર માં પડે, આ એને પવિત્રતા ભાષે. સમજાણું કઈ, એને માટે એ આ બધા ચારે દશાઓના ભાવ, દશા એટલે હાલત. સમજાણું કઈ, ભાઈ યાદ આવ્યામાં તો બોલે દશા ને લઈને, દશા નહી ભાઈ બોલ્યા હતા કે દશા એ દશા વાંતિ થાય છે, દશા થી દશા થતી. એમ યા કે છે કે બધા પરસ ભાવ માટી તિથિ જ પરદ્રવ છે. એમ પાછું એમ ઓહો, શરીર વાણી મન જડતો પરદ્રવ, કર વસ્તુ પુન પાપના ભાવ પરદ્રવ, અને અંદર ધર્મ ખાય સમ્યક ને ચારિત્ર દશા પ્રગટી એ પરદ્રવ. એક સમયની દશા એમાંથી નવી દશા ન આવે માટે સ્વદ્રવ નહીં. સ્વદ્રવ એને કહીએ કે ત્રિકાળમાં અંદર પડતા નવી દશા પ્રગટ થાય એને સ્વદ્રવ. એ અપેક્ષા એ તે પર્યાય નિર્મળ દશા અને મલિનને પર સ્વભાવ કહી પરદ્રવ કહી એ કહેવામાં આવ્યા. છોડ લક્ષ, એનું લક્ષ છોડે એ હરિભાઈ આવ્યા પાછળથી, પાછળથી આવ્યા એમ એટલું જેટલું હોય એટલું ખતવાય કે જેમ આખું ખતવાય રે. કો સમજાણું, આમાં સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહી, હવે અસ્થિની વાત કરે છે, ઓલી નાસ્તિની વાત કરી, હેયની વાત કરી, હવે ઉપાદેયની વાત કરે છે, જેમાં દ્રષ્ટિ દેવા લાયક છે, જેમાં અંગીકાર કરવા લાયક છે, જે આદરણીય છે. કોણ? સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહી એ ચાર પ્રકારની દશાઓ, ઉદય વિકાર ઉપસમ ક્ષાયક સૂક્ષમ, એવા ગુણની દશાઓથી રહી, વિભાવ વિશેષ ગુણની દશાથી રહી, એ મતિ જ્ઞાન આદિ બધા વિભાવ કહેવાય. શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, એકનું શુદ્ધ અંત તત્વ. બીજી ભાષા એ કહીએ તો એ બધી દશાઓને બહિતત્વ કયા,
કારણ કે પર સ્વભાવ કયા ને, પર સ્વભાવ કહો, બહિર તત્વ કહો, બહિર્ભાવ કહો, સમજાણું કાય. ભગવાન આત્મા એ બધી દશાઓની હાલતનો એક અંશ છે, બધી દશાઓ એનાથી રહિત શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, શુદ્ધ અંત સ્વભાવ સ્વરૂપ, અંત ત્રિકાળ સ્વભાવ સ્વરૂપ, સ્વદ્ર એ સ્વવસ્તુ તે ઉપાદેય છે, તે દ્રષ્ટિમાં લેવા લાયક ને આદરણીય એક ચીજ છે. સમજાણું કાય. ખરેખર ઓલાથી રહિત સર્વ વિભાગ રહિત એટલી કે નાસ્તિથી કહ્યું, અને શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્ર એ અસ્થિ કીધું. પરમ અસ્થિ, પરમ સત્તા, પરમ સત્તા, પરમ સત્તા, પરમ હોવા વાળો સ્વભાવ પરમ સત્તા, એને સ્વદ્રવ કહીએ છીએ. એ તારું દ્રવ એટલે તારી એ ચીજ કે જે ચીજમાંથી ધર્મદશાના પ્રભાવ હે, એ તારી ચીજને અમે સ્વદ્રવ કહીએ. કો સમજાણું આમાં? ખરેખર સહજ જ્ઞાન, સ્વાભાવિક ત્રિકાળ જ્ઞાન, સ્વાભાવિક ત્રિકાળ દર્શન, ત્રિકાળ સહજ ચારિત્ર, અંતર અંતર ચારિત્ર એટલે સ્વભાવ રમણતારૂપ સ્વભાવ ત્રિકાળ, પર્યાયનો નહીં, વર્તમાન દશાનો નહીં, સહજ ચારિત્ર નામ શાંત રસથી કંદ પીડ્યો એ સ્વાભાવિક ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શોક લેવું છે તો, અને પરમ સહજ પરમ વિતરાગી સ્વાભાવિક પરમ અવિકારી સુખ સ્વરૂપ, અવિકારી સુખ સ્વરૂપ ભગવાન આત્મા અંદરમાં પીડ્યો આખો, શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, શુદ્ધ અંત તત્વ સ્વરૂપ. એ ચારને પાછું કરીને જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ સહજ અવિકારી સુખ સ્વરૂપ એમું શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, એ આ સ્વદ્રવ્યનો આધાર, એ શુદ્ધ અંત સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર, એ બધા શુદ્ધ અંત આ સ્વદ્રવ્ય એનો આધાર, સહજ પરમ પરિણામિક લક્ષણ કારણ સમયસાર છે. ગુણગુણીનો અભેદ કર્યો, એ સ્વદ્રવ છે ગુણ, જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સુખ પીડ્યું છે અંદર, એવું જે શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, અંત તત્વ સ્વભાવ, એ આ સ્વદ્રવ્યનો આધાર, એવું જે સ્વદ્રવ, એવું જે સ્વવસ્તુ એનો આધાર, એ તો આધાર આધે અભેદ કરી નાખે છે. સ્વાભાવિક પરમ પરિણામ ભાવ ત્રિકાળ, પરમ પરિણામ એક રૂપ સ્વભાવ, એ કહેને કારણ સમયસાર કહે છે. આશા કાને હજી કારણ સમયસાર શું હે? રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની એ તો ક્યાંય રહી ગયા, પણ પુણ્યને પાપના વિકલ્પો વર્તમાન કૃત્રિમ દશા એ કઈ રહી ગઈ, અને અકૃત્રિમ જે શાંતિ સાધ્ધિ શ્રદ્ધા આદિ પ્રગટ્યા એને ક્યાંય રહી ગયા? અહીં તો ત્રિકાળમાં પડેલું બેહદ પરિમિત સ્વભાવનું સત્વ એનું એ દ્રવ એનો આધાર, એ તો અભેદ કરીને વર્ણન કર્યું. એ બધું એક છે, સ્વદ્રવ એટલે પરંપરાને ભાવ. સમજાણું કાય. એનો આધાર સહજ સ્વાભાવિક પરમ પારિણામિક, જેને કોઈ નિમિત્તના સદભાવની અભાવની અપેક્ષા નથી, એવું ત્રિકાળ સિદ્ધ ઘનમૂર્તિ પ્રભુ, એવું લક્ષણ સહજ પરમ પરિણામ ભાવ જેનું લક્ષણ, એવો કારણ સમયસાર છે તેને અંતઃતત્વને સ્વદ્રવ્ય કહેવામાં આવે. એ એક ઉપાદેય જ્ઞાનીઓને ધર્મીઓને ઉપાદેય એક જ છે.
ઓહો, ભગવાન બહારના તીર્થંકરો, કેવળીઓ, મંદિરો, મૂર્તિઓ ઉપાદેય તો ક્યાંય ગઈ? તો રાગ આવ્યો એ ભગવાન પ્રત્યેની ભક્તિનો, એ ઉપાધિ તો નહીં, પણ એનું જ્ઞાન પ્રિક્ષું નિર્મળ સમ્ય જ્ઞાન, એ ઉપાધે હોય. વ્યવહારને કાળે વ્યવહાર હો ભલે, પણ એ ઉપાધેય તરીકે, અંતરના નિશ્ચયના ઉપાધેય તરીકે સત્કાર કરવા લાયક છે. સમજાણું કાંઈ જાણવા લાયક છે? તે કાળે તે પર્યાય નિર્મળ હોય, સ્વભાવના માંથી પ્રગટેલા આનંદના અંકુરાઓ, શાંતિના અંકુરાઓ, ધર્મરૂપ હો, કઈ રાગ પણ બાકી હો, જાણવા લાયક છે? અને તે રાગનો શુભભાવ હોય ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના એને ભક્તિનું વલણ હોય તો ભગવાન છે એમ જાણવા લાયક છે. સમજાણું કાંઈ પ્રકાશનજી? ઝઘડા તો ક્યાંય હજી પુનપાપનો વ્યવહાર ના છે. વ્યવહાર એટલો બોલો, અહીં તો વ્યવહાર એટલે બધી પર્યાયો જ વ્યવહાર નો વિષય છે. એ કેવલ જ્ઞાન તો એને ભલે ન હો, પણ ચાર જ્ઞાન દશા છદમસ્ત ને હો, ચાર જ્ઞાન એ પર્યાય તે વ્યવહાર છે, પર સ્વભાવ છે, પર દ્રવ છે, પર તત્વ છે, માટે હેય છે. એક ભગવાન ખાણ આનંદની છે, સચ્ચિદાનંદ, સત શાશ્વત જ્ઞાન ને આનંદનું રૂપ એનું તત્કાળિક રૂપ છે, જેમાં ભલે સહજ જ્ઞાન, સદર્શન, સહજ સુખ ને સહજ ચારિત્ર, એમ અંતઃતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્ય, એ જ પોતે સહજ પરમ પરિણામી ભાવ છે. એને કારણ સમયસાર કહે છે. કેમ કારણ શબ્દ ત્યાં ગોઠવો? કે નવી કાર્યદશા માટે કારણ આ છે. નવી કાર્યદશા માટે ચાર દશાઓ કાર્યમાં કારણ થાય એમ નથી, એમ કહેવા માટે ગોઠવું છે. સમજાણું આમાં કાંઈ? આ તો સમ્યક દર્શનનો વિષય શું? કે સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નહીં. હે? બાપુ, એ તો પર્યાય છે. વર્તમાન એક પ્રગટ અંકુર દશા છે. એ દશા છે માંથી નવી દશા ન આવે. એથી જેમ શરીરમાંથી ધર્મની દશા ન આવે, એમ રાગમાંથી ન આવે, એમ ક્ષાય સંકિતમાંથી નવી ન આવે, માટે જેમાંથી નવી આવે તેને સ્વદ્રવ કહીએ. આ નવી ન આવે એને બધાને પરદ્રવ કહેવામાં આવે છે. હરેજી, સમજાણું કાંઈ? એક વાત આવી છે એટલું લક્ષમાં તો રાખે કે આવું કાંઈક તત્વના વિષયમાં આવો એક ભાગ કહેવામાં આવે છે, કહેલો છે, જાણેલો છે ને આદરેલો છે, એવી ચીજ અંદર પડી. સમજાણું કાંઈ? એવું શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ તે સ્વદ્રવ છે. અને આ પર્યાયો જેટલી પ્રગતિ, વિકાર કે અવિકાર, તે પરદ્રવ છે, એટલે કે તે આશ્રય કરવા લાયક, આશ્રય કરવા લાયક નથી, માટે તેને પરદ્રવ કહીને, પરભાવ કહીને, પરવસ્તુ કહીને, પરતત્વ કહીને છોડવા લાયક જેમ કહેવામાં આવ્યું. મોમલીભાઈ, શું છે આમાં? એવી રીતે એ ગાથાનો અર્થ થઈ ગયો.
પૂત સયળ ભાવા જો એક શબ્દ એ પડ્યો હતો. પરદવમ પર સ્વામી દેયમ, પૂર્વેક્ત કહેલા પર્યાયની વર્તમાન દશાના ચાર પ્રકારો તે પરદ્રવ્યમ પર સ્વહામ ઇદી અને પરદ્રવ્યમ હેયમ માટે તેને હેય કયા. સગમ દવમ ઉપાદેયમ, પોતાનું દ્રવ કયું કે અંતરતત્વ, અંતરતત્વ કે જે પોતાનું દ્રવ એ અંતરતત્વમાં જ્ઞાન દર્શન આદિ આનંદ આદિ નાખ્યા એનો આધાર એટલે એનું સ્વરૂપ તે પરમ પરિણામી સ્વભાવ વિનાયક ત્રિકાળી ભાવ એ હવે અપા, એ ઉપાદેયમ હવે અપા, એ આદરણીય હોય આત્મા, આવો આત્મા તે આદરણીય છે ને. શ્લોકમાં શ્લોકના શબ્દમાંથી અર્થો આ બધા છે. આ હવે જેને પર્યાયની જેની પર્યાય બુદ્ધિ છે એને તો સમ્યક દર્શન હોઈ શકે, પણ જેને સમ્યક દર્શન થયું એને પર્યાય બુદ્ધિ રહેતી નથી એમ બતાવું જાય તો સમજાણું કાય આવે છે ને એમાં. સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે ચિત્ત, સાચે સાચે વૈન કહે સાચે જૈનમતી હે. કાહું કે વિરોધી નાઈ પર્યાય બુદ્ધિ નાઈ, કાહું કે વિરોધી નાઈ પર્યાય બુદ્ધિ નાઈ, અંતરંગ વેકી સો અજાચી લખપતિ હે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સદૈવ એસે જીવ સંકિત હે. સમજાય છે? સ્વાર્થ કે સાચે, ધર્મી તો પોતાના સ્વાર્થનો સાચો છે. સ્વાર્થીને તો લોકો ઓલા કે છે કે સ્વાર્થી એટલે પૈસા પૈસાના, એની આ વાત નથી. એનો પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા પરની જેને દરકાર છે. સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે, પરમ પદાર્થ એવો અંતત્વ સ્વભાવ એનો આશ્રય કરવામાં ધર્મી પરમ સાચા છે. સમજાણું કાય. સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે ચિત્ત, સાચે સાચે વૈન કહે, સાચા સાચી વાણી કરે, સાચે જૈન મતી વિતરાગના મનના મતના માનનારા. અંતર કી લચ્છી સો જાચી લક્ષપતિ હે. અંતરની શુદ્ધ સંપદ્યાની દ્રષ્ટિવંત ધર્માત્મા અજાચી, કોઈ પાસે જાચતો એ પર્યાય પાસે જાચતો નથી, રાગ પાસે જાચતો નથી, પર પાસે જાચવું રહેતું. એની પ્રગટેલી પર્યાય પણ ભાગવું નથી. અંતરમાં એકાગ્ર થાય એટલી નિધિ પ્રગટ થાય. એકલો સ્વદ્રવ ચિદાનંદ ભગવાન એ જ અંગીકાર કરવા લાયક સમ્યક દ્રષ્ટિને છે, બીજો કોઈ અંગીકાર કરવા લાયક નથી. એમ કહીને આ ગાથામાં ચાર ભાવોને હિ ઠરાવ્યા. એક પરમ સ્વભાવને ઉપાદે, જેને તત્વાર સૂત્રમાં બીજા અધ્યાયમાં પહેલા સૂત્રની અંદર પાંચ ભાવોને જીવ તત્વ કહ્યું હતું, હે, જેને આ કુનકુંદાચાર્ય મહારાજ એમના શિષ્ય ઉમાસ્વામી એમણે તત્વાર સૂત્રની અંદર બીજા અધ્યાયના પહેલા સૂત્રમાં પાંચ તત્વો આ જે ભાવ એને જીવનું તત્વ કહ્યું હતું. જીવ સ્વતત્વ હે, એ પર્યાય દ્રષ્ટિના કથન છે. અહીંયા એક પરમ સ્વભાવ ત્રિકાળી તે અંત તત્વ એક જ જીવ તત્વ છે, અને ચાર તત્વને બહી તત્વ પરભાવ કરીને પરદ્રવ કરીને હે ઠરાવ્યા. વિરોધ તો નહીં હોય ને પરસ્પર. ઉમા શિષ્ય કે કાંઈ, ગુરુ કે કાંઈ, જિંદાજી વાતે કે નહીં. પાંચ ભાવ ભગવાન એ પર્યાય નયનું જ્ઞાન કરાવવા વાત કરી છે. અહીં તો ત્રિકાળ અંતર તત્વ ને જીવ તત્વ કહેવામાં, બોલા ચાર જીવ તત્વ નહીં, એ પર તત્વ પર ભાવ પર સ્વભાવ વિભાવ ભાવ પર અપેક્ષા પર દ્રવ્ય એમ બેના ફેસલા કરીને ચૈતન્ય ત્રિકાળ એક રૂપ છે. એ અંગીકાર કરવા લાયક છે. જે નિધાનમાંથી એ નિધિ ફાટીને આત્માની દિશા વિશે પ્રગટ થાય એને સ્વદ્રવ કહેવામાં આવે છે. એ 50મી વાત.
તમારું વચન ગુરુદેવ.